एक कहहि हम बहुत न जानहिं, आप ही परम धन्य करिमान। बस हमें कृतार्थ, हमने हमारा मनुष्य जन्मनी अंदर आओ सरस लाभ मळ्यो छे, अने ए लाभ हमें लया ज करी एवी शक्ति आपो, अने एथी आगळ कयुं ते पुनि पुण्य पुंज हमले, ए महान भाग्यशाळी छे। એના પૂર્વના ઘણા બધા પુણ્યનો ઉદય થયો છે, કે જે બ્રહ્મ મુહૂર્તમાં આ રીતની શાંતિ, આ આનંદ, આ સાત્વિકતા એ પ્રાપ્ત કરી, જેને આ અવસર મળ્યો છે એને માટે તો અહોભાગ્યની વાત છે। એટલે એટલે કહ્યું તે પુનિ પુણ્ય પુંજ, અમે તો જોઈએ છીએ કે બધાય ભાગ્યશાળી છે જેને જોયા, જોઈ રહ્યા છે, અને જે ભવિષ્યમાં જેને આનો દર્શન થવા છે, થવાના છે, જેને દર્શન કરી લીધા અમારા પહેલા, અત્યારે અમે દર્શન કરીએ છીએ, અને ભવિષ્યની અંદર આ 14 વર્ષના વનવાસમાં જ્યાં જ્યાં પ્રભુ પધારશે, વિતરણ કરશે, ત્યાં ત્યાં જેને જેને દર્શન થશે તે પુણે પુણ્ય પુંજ, એ બધા જ ભાગ્યશાળી, મહાન પુણ્યનો ઉદય અમને થયો એવા ભાવથી સૌ એ બધાને યાદ કરી ને વંદન કરે। પ્રભુના દર્શન કરનારો પણ પવિત્ર છે, અને એમ જાણીને એના દર્શન કરે। આપણે ત્યાં પહેલા રિવાજ હતો, યાત્રાએ જાય ગામમાંથી ત્યારે એને વળાવવા જાય, અને જયારે યાત્રા કરીને પાછા આવે ને ત્યારે એનો સમય ઉઠાય, એની પૂજા થાય, લોકોને પગે લાગે, એની આરતી ઉઠાય। કેમ? તમે ભાગ્યશાળી છો આટલા બધા તીર્થધામના ભગવાનના દર્શન કરીને આવ્યા। અહીંયા ગ્રામવાસીઓ માર્ગની અંદર ભગવાનના દર્શન થયા કરી રહ્યા છે, થશે એ બધા જ, અમે તો એ બધાને ભાગ્યશાળી માનીએ છીએ। આપણે પણ માનીએ કે ભૂતકાળની અંદર જેણે જેણે આ સાનિધ્ય મેળવ્યું, અત્યારે જે મેળવી રહ્યા છે, ભવિષ્યમાં જેને જેને મળશે તે પુનિ પુણ્ય પુંજ હમત, એ બધા જ મહાન પુણ્યના ઉદયના ની ગણતરીમાં આવી ગયા। આવા પ્રભુના દર્શન માટેના અહોભાગ્ય સૌને આનંદ અપાવે, પુણ્ય અપાવે, સાત્વિકતા અને સદગતિ અપાવે, એટલા માટે એને ભાગ્યશાળી કહ્યા। બસ આમ ને આમ એ ગ્રામવાસીઓ પ્રભુના દર્શન કરીને એ વિધિ કહી કહી વચન, અનેક પ્રિય વચનો પ્રભુને માટે। સ્વાભાવિક છે કે મંદિરમાં કે તીર્થમાં જઈએ તો ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનની આરતી કરીએ, ભગવાનની કથા સાંભળીએ, એટલે કહી કહી પ્રિય વચન, અનેક પ્રિય વચનો ભગવાનને માટે એક ઉદ્ગાર રૂપે નીકળી જાય, સ્તુતિના રૂપે નીકળી જાય। આ કેવા સરસ દર્શન, અંધેરામાં ઉભા રહીએ, કઈ ખાસ ભીડ ના હોય, અને ગુરુવાર સિવાય નિરાંતે દર્શન થતા હોય, આ કેટલા દર્શન, કેટલો સરસ આનંદ આવે છે, શાંતિથી દર્શન થાય। ગુરુવાર કે પૂનમ ને ભીડમાં આવીએ તો હરખા દર્શન થાય જ નહીં, ત્યાં ધક્કો વાગે, ત્યાં ગાગા પાછા થયું, ક્યાંક વચ્ચે બીજો આવીને ઉભો રહ્યો। તો આમ આજે ભગવાન અમારે આંગણે અને કોઈ જાતની ભીડને ધક્કા મૂકી વગર એ વિધિ કહી કહી વચન, આમ સુંદર રીતે ખૂબ જ શાંતિથી ધરાઈને આંખોને ભરીને દર્શન કર્યા, કહી કહી પ્રિય વચન, અને પ્રભુને પાટે જેટલું વાત્સલ્ય, જેટલો પ્રેમ ભક્તિ વ્યક્ત કરાય એટલા પ્રિય વચનોથી વ્યક્ત કરતા કરતા હાલ આવો, અને આ જીવનની અંદર એટલે લે હી નયન ભરી, કે પ્રભુના આવા દર્શન સાક્ષાત્કાર અમને આવા નાના નાના માણસો ક્યાંથી થવાનો, એનો અહોભાવ આવતાની સાથે તેની આંખો છલકાય। લેહી નયન ભરી, આંખમાં અશ્રુ ભરાઈ આવે અને સાહજિકતા ઝળઝળિયા આવી જાય, દર્શન કરતા કરતા આંખમાં આંસુ આવી જાય, એમાં કોઈ પ્રયત્ન ના કરવો. જેમ દુઃખ થાય અને આંખ ભીની થાય, રડવું આવે, એમાં કોઈ સાહજિકતાથી કોઈ બનાવટ ના કરવી. એમ પ્રભુના દર્શન કરતી વખતે પણ એટલો અહોભાવ જાગ્રત થાય કે આપોઆપ આંખો છલકાય, એટલો આનંદ આવે છે. લેહી નયન ભરી નીર, અને આનંદથી આનંદના અશ્રુ નો એ આનંદ લઈ રહ્યા હતા. અરે આટલા સુંદર સુઠી, આટલા સુંદર, અને તે પાછા સુકુમાર છે, હજુ કૌમાર્ય એટલું બધું વધી ગયું નથી, યુવાવસ્થાની નો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ઘેરે યુવાન થાય આપણા સંતાનો, એટલે આપણે ચિંતા સહેજે કરીએ કે ભાઈ હવે, એટલે સુકુમાર પ્રારંભનું યૌવન આવે એટલે એને સુકુમાર, સરસ મજાનો યુવાન. એના માટે મનમાં કઈક વિચાર જાગે એમ અહીંયા આગાડી પણ હજુ તો યુવાનીનો આરંભ થયો છે. સુકુમાર અને તે પાછા સુંદર છે, કૌમારી હજુ તો આમ ખીલું ખીલું થઈ રહ્યું છે, અને એમાં કિમી ચાલી અહી માર્ગ અગમ. આવા સુંદર, આવા કોમળ અંગવાળા, શ્રી વિગ્રહ વાળા પ્રભુ આ વનવાસના કાંટા કાંકરા પહાડ પથરા ખાડા ટેકરા એની અંદર કેવી રીતે ચાલી શકશે? એમના માટે તો રાજમાર્ગ હોવા જોઈએ, એમને માટે તો સરસ મજાના ગાલીચા પાથરેલા હોવા જોઈએ, અને એની ઉપર ચાલવાનું. આ સુંદર કૌમાર્ય જેનું હજુ ખીલી રહ્યું છે, વનની અંદર આ કઠણ, આ કઠોર એવા રસ્તા ઉપર કેવી રીતે ચાલી શકે? ઉવડખાબડ હોય, છોકરો વાંચી કિમી ચલી આવી માર્ગ અગમ. આવા સુંદર રાજકુમારો કેવી રીતે ચાલી શકશે આ માર્ગમાં? જેના હૃદયમાં લાગણીઓ ભરેલી હોય, જેના હૃદયની અંદર કોમળતા હોય, એ જ સામાના કષ્ટને સમજી શકે. સ્ત્રી હૃદય અત્યંત કોમળ દયાળુ, જરા કઠોર એમને સેછે જ વાતની અંદર કઈ કોકના દુઃખ જોવે અને આંસુ આવી જાય. પણ પુરુષને તેના ઘરમાં કઈ પરિસ્થિતિ હોય તો પરાણે આંસુ લાવવા પડે, દેખાડવા ખાતરે રડી જ ના શકે. હૃદયમાં કઠોર કોમળતા હોય તો રડી શકે, એને પરાણે આંસુ બહાર, ભાઈ આ તો ખોટા ભૂંડા દેખાઈ શકે છે, આંખ ભીની નહીં થાય તો. એટલે બધાને માટે વ્યવહારમાં રહેવા માટે આમ આંખો પોળી કરી રાખી, થોડી વાર બંધ મટકું માર્યા વગેરે કરે ને એની મેતે પાણી, અને એમ કરીને આંખ ભીની. પણ જે જીવની નારી સહજ લાક્ષણિકતા જેને કહેવાય, અને એ ભાવથી ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરતા આવા સુંદર કોમળ અંગવાળા વિગ્રહવાળા પ્રભુ આ માર્ગ કેવી રીતે એમનાથી ચલાશે? આવા કઠોર માર્ગો ઉપર એમ વિચારતા વિચારતા એમના કોમળ હૃદયના ભાવોને કારણે આંખ આંસુ. નારી સ્નેહ વિકલ ભઈ કલ બસો, આમ સાહજિકતાથી વ્યાકુળ થઈ જાય. કરે આમને વનવાસ હોતો હશે, સ્નેહવશ વ્યાકુળ થઈ જાય. ચકઈ સાંજનો સમય હોય અને ચકલા ચકલી બેઠા હોય, સરસ શોભતા હોય, કારણ કે રાત્રિમાં તો ત્યાં જુદા જુદા બેઠેલા હશે, પણ જયારે ઉડતા હોય, ચણતા હોય, અવાજ કરતા હોય ત્યારે સાથે બેઠેલા. સાંજના સમયે જાણે બંને સાંજ પડી હોય, જો એક હવે તો રાત્રિ આવવાની છે એટલે પાછી પેલી પરિસ્થિતિ. એટલે સાંજ સમય જનસોઈ ચકઈ, સાંજનો સમય હોય છેલ્લે છેલ્લે જોવાના હોય, એની શોભા દેખાતી પછી એનો ચા પડવાના. એટલે માર્ગના અંદર દર્શન કરનારા કે આપણે વિયોગ થશે, દર્શનની સાંજ પડી ગઈ, દિવસની સાંજ નહીં. ભલે સવારમાં બેઠા છે, અત્યારે સમય પૂરો થાય, ઘેર જવાનું થાય, ત્યારે એમ થાય કે થોડાક વધારે બેઠા હોય. પણ જે સમય પૂરો થયો અને ઘેર જવાની પરિસ્થિતિ, એટલે એનું નામ છે સાંજ. અહીંયા દર્શનાર્થીઓને એમ કે બસ હવે આ વિયોગ થવાનો, સાંજ પડી જવાની અમારા માટે, ભગવાનને અમારે છૂટા પડવાનું. ચકઈ સાંજ સમય જન, સાંજના સમયે ચકલા શોભે એમ અમે પણ, ભગવાન તો ચાલ્યા જશે અને અમારે ઉડીને. આમ આ વિયોગ સહન ન થતા દરેક ભાવથી ભગવાનના દર્શન.